57 વૈસાખી અમાસનું પ્રભાત. ઘણા લાંબા સમય પછી વાતાવરણમાં એક પ્રકારની પ્રફુલ્લતા વર્તાતી હતી. વૈસાખ વીત્યો, જેઠ આવશે. જેઠ મહિનામાં આ વખત તો અવશ્ય વરસાદ થશે. આવી મધુરી કલ્પના દુકારિયા લોકોના મનમાં નવી આશાનું સિંચન કરતી હતી. ઓણ સાલ સારો વરસાદ થવાનો છે તેના ચિહ્નોની લોકો પાછા ચર્ચા કરવા લાગ્યા હતા. કોઈ કોઈને કયાદુની આગાહીની પણ ખબર હતી. ઘોર હતાશાના અંધારા વચ્ચે જાણે નવપ્રભાનું કિરણ ફૂટી રહ્યું હતું. અનાજ ક્યાંયથી આવ્યું નહોતું, અનાજ આવે તેવું કોઈ એંધાણ નહોતું, અને છતાંય લોકોના ચીમરાયેલા ચહેરા પર કંઈક અસ્પષ્ટ એવી નવી સુરખી જોઈ શકાતી હતી. ત્રિશંકુ સાલાવતીએ તૂટ્યા સ્વરે પૂછ્યું, આજ કઈ તિથિ છે? આજ અમાવસ્યા છે માં. ત્રિશંકુએ સાલાવતીને પવન નાખવાનું ચાલુ રાખતા કહ્યું, અરાતી ક્યાં? આ રહ્યો, તેને અહીં લાવો. અરાતી માતાના ખાટલા પાસે આવ્યો, તે ધ્રુજતો હતો. અરાતી સંભાળજે, હું તો ચાલી. સાલાવતીનો સાદ સાંભળવો મુશ્કેલ પડે એટલો ધીમો હતો. ક્યાં માં, તું ક્યાં ચાલી? અકરાઈ ઉઠેલ અરાતીને ત્રિશંકુએ ઈશારો કરી મક્કમ રહેવા સૂચવ્યું એટલે તેણે આંસુ ખારવા મથતા પૂછ્યું, જ્યાં છેવટ સૌને જવાનું છે ત્યાં? સાલાવતીનો વાત પણ ગરગરો હતો. ત્રિશંકુ વિશ્વામિત્ર આવતા સુધી અરાતીને સંભાળશે એની તેમને ખાતરી હતી. છતાં આવડા નાના છોકરાને અજાણ્યા આફતગ્રસ્ત પ્રદેશમાં એકલો મૂકીને જવાની વેદના તેમના સ્વરમાં છાની રહે તેમ નહોતી. માતા જેઠ મહિનો આજ નહીં આવતીકાલે બેસે છે, ત્રિશંકુએ ગરુ ખૂંખારતા કહ્યું. સાલાવતી જેઠ મહિનાની વાટ શા માટે જોતા હતા તેની ત્રિશંકુને ખબર હતી. પતિ મિલનની એ આશા સાલાવતીને અમાસનો ભારે દિવસ વટાવી જવાનું બર આપે તે આશેથી ત્રિશંકુએ જેઠ મહિનાની યાદ તાજી કરાવી. જાણું છું, કહેતા સાલાવતી હાંફવા લાગ્યા. એમની આંખોના દેવતા જાણે ઉઠવા લાગ્યા. વિશેષ તેઓ ન બોલી શક્યા. તેમનો શ્વાસ ઉચ્છ્વાસ ધડા વિનાનો થઈ ગયો. વિદાયની અંતિમ ઘડી આવી પહોંચી હોય તેમ સાલાવતી અરાતી સામે જોવા મથી રહ્યા. તેમની ચકર વકર થતી આંખો ભયંકર લાગતી હતી. માં, અરાતીએ વેદના ભર્યા સ્વરે કહ્યું, તેનાથી કહેવાઈ ગયું, તે રડ્યો નહીં. એ જ મોટું આશ્ચર્ય હતું. વરી ત્રિશંકુએ અરાતીને શાંત રહેવા સૂચવ્યું. સાલાવતીના અર્ધખુલ્લા મોંમાં તેણે થોડા ટીપા પાણી રેડ્યું. પરવાર સાલાવતી એ પાણી ઘરે ન ઉતારી શક્યા. સાલાવતી ભાન ગુમાવી રહ્યા હોય એમ લાગ્યું. માતા, મેં તમને પાણી આપ્યું છે, પી જાઓ, ત્રિશંકુએ મોટે અવાજે સાલાવતીના કાનમાં કહ્યું. પરિસ્થિતિ એવી કરુણ હતી કે ત્રિશંકુને પણ સ્વસ્થ રહેવા પ્રયાસ કરવો પડતો હતો. ત્રિશંકુનો સાદ સાંભળ્યો હોય તેમ સાલાવતી પાણી ઘરે ઉતારી ગયા. જીજીવિષા સંપૂર્ણપણે નાશ પામી હોય તેમ ન લાગ્યું. ત્રિશંકુએ થોડા વિશેષ ટીપા પાણી આપ્યું તે પણ સાલાવતી ઘરે ઉતારી ગયા. પોતાના પ્રાણ આંખમાં આવીને વસ્યા હોય તેમ અરાચીને ત્રિશંકુ સાલાવતી સામે જોઈ રહ્યા. થોડા સમયના પરિચયમાં પણ ત્રિશંકુ અને મા દીકરાને પોતાના નિકટના આપજન માનવા લાગ્યો હતો. સાલાવતીને જીવન મૃત્યુ વચ્ચે ઝોલા ખાતા જોઈ ત્રિશંકુ તેનું કાયમી ટીખર ભૂલી ગંભીર થઈ ગયો હતો. થોડી વારે સાલાવતીએ આંખો ઉગાડી. આંખ ઉગડી એટલો જીવનનો સંચાર થયો. પછી હજી એ આંખો ખાલી લાગતી હતી, એ આંખો કશા પર સ્થિર નહોતી થઈ શકતી. પણ થોડી વારે સાલાવતીએ અરાતીને ઓળખ્યો હોય એમ તેમની આંખોમાં વાત્સલ્ય ઉભરાયું. ત્રિશંકુએ આપશ્ય વિશ્વ ભેદસી પાણીમાં બધી ઔષધિ આવી જાય છે એ વેદ મંત્રનું રહસ્ય નજરો નજર નિહાર્યું. માં, તને શું થાય છે? વિહવર અરાતીએ માતાના ખાટલા પાસે બેસી જતા પૂછ્યું. મનની વેદના ગુપચુપ અંતરમાં ભરી રાખી મૌન રહેવાનું તેને માટે અસહાય બની રહ્યું હતું. તારા બાપુને ન મળાયું, સાલાવતીએ તૂટક શબ્દોમાં અંતરની વ્યથા વ્યક્ત કરી. મરતી વખતે તેમના મન પર આ વાતનો ભાર હતો. માં, તું જો ને. શું જોવું? હમણાં હું બાપુને બોલાવી લાવું છું. કંઈ અરાતી અડધા ગાડાની જેમ ઊભો થઈ બહાર દોડ્યો. બાપુ ક્યાં છે તેની કંઈ જ ખબર ન હોવા છતાં તે બાપુને બોલાવવા દોડ્યો. સાલાવતીમાં કંઈક ચેતન આવ્યું હોય એમ તેઓ દોડ્યા જતાં અરાતીને જોઈ રહ્યા. માનવી માતા હઠીલા બાળકને તોફાન કરતો જુએ તેમ જોઈ રહ્યા. ત્રિશંકુ પણ સ્તબ્ધની જેમ જોઈ રહ્યો. શું કરવું એ તેને સમજાતું નહોતું. ત્રિશંકુ સ્વસ્થ હોત તો તેણે અરાતીને બહાર જતો અટકાવ્યો હોત, પણ તેના અંતરમાં મોટું ઘમસાણ મચ્યું હતું. માતા પુત્રના ચીર વિયોગની આ ઘડી કેવી રીતે સાચવી લેવી એ તેને સમજાતું નહોતું. જીવનભરમાં કદી નહીં એટલો અત્યારે ત્રિશંકુ મૂંઝાઈ ગયો હતો. જબરી મૂંઝવણ અનુભવતો હોવા છતાં ત્રિશંકુએ સ્વસ્થ રહેવાનું હતું. સાલાવતીનું મૃત્યુ સુધારવાનું હતું. ત્રિશંકુ જગત સાથેના તૂટી રહેલા ત્રાગડા પાછા સંધાયા હોય તેમ કઈ વારે સાલાવતીએ કહ્યું. કેમ માતા? ત્રિશંકુએ પૂછ્યું. અરાતી ગાંડો થઈ ગયો લાગે છે. તમારે માટે તે શું કરી નાખવા માંગે છે? ત્રિશંકુએ અરાતીને અંજલિ આપી. એ જશે ક્યાં? તેના પિતા અહીં થોડા છે, તમે એને પાછો બોલાવી લાવો. પુત્રના યોગક્ષેમના વિચારે માતા જાણે મોતને પણ પરવાર થંભાવી રહ્યા. માતા હું જાઉં પણ તમને એકલા મૂકતા? ત્રિશંકુ થોથરાયો. નિરાતે જાઓ, અરાતીને પાછો આવેલો જોયા વિના હું નહીં મરું. ત્રિશંકુ ઝડપભેર ઓરડામાંથી બહાર નીકળ્યો. અરાતીને તે જેમ બને તેમ જલ્દી પકડી પાડવા માંગતો હતો. ત્રિશંકુ ડેલી ઉગાડી બહાર નીકળવા જતો હતો ત્યાં તેણે જે દ્રશ્ય જોયું તેથી તેનો વિષાદ નિમિષ માત્રમાં આનંદમાં પલટાઈ ગયો. ત્રિશંકુએ સામેથી અરાતીને વિશ્વામિત્રની આંગળીએ ઝડપભેર ડાફો ભરતો ઘર તરફ આવતો જોયો. મોટી વધાઈ આપી હોય તેમ ત્રિશંકુ સાલાવતી પાસે પાછો આવ્યો. તેના પગલામાં ઉત્સાહ છાનો રહે તેમ નહોતો. કેમ? સાલાવતીએ ત્રિશંકુની ઉતાવળમાં રહેલો ઉત્સાહ પારખ્યો. તેમની આતુરતા પણ વધી ગઈ. માતા આવી ગયા. ત્રિશંકુનો હર્ષ ક્યાંય સમાતો નહોતો. કોણ? સાલાવતીની આંખોમાં પ્રશ્નાર્થ ચમકી રહ્યો. અરાતી અને તેના પિતા. ઉત્સાહના અતિરેકમાં ત્રિશંકુ ગાલ્વ કહેવાનું ભૂલી ગયો. તેનો ગભરાટ અદ્રશ્ય થઈ ગયો હતો. સ્વામી, સાલાવતી કોઈ આંતરિક ચૈતન્યમાં પ્રેરાયા એકાએક પોતાની મેરે પડખું ફરી ગયા અને વિસ્ફરિત નેત્રે બારણા સામે જોઈ રહ્યા. બરાબર એ જ ક્ષણે પ્રવેશતા વિશ્વામિત્ર બોલ્યા, સાલાવતી. જીવનની આ ધન્ય પર હતી. વિશ્વામિત્ર વૈશાખી અમાસને દિવસે આવે એવી સાલાવતીને કલ્પના સરખી નહોતી, પણ સ્વામી આવ્યા હતા અને સામે ઊભા હતા. સાલાવતી કૃતકૃત્ય થઈ ગયા. તેમને ઈશ્વરની કૃપા અંધરાધાર વરસાતી લાગી. સ્વામીના દર્શન થયા પછી આ ક્ષણે જ મૃત્યુ આવતું હોય તો પણ સાલાવતીને વાંધો ન હતો. દુષ્કાળને લીધે સાલાવતી અને અરાતી દુબળા થઈ ગયા હોવાની ધારણા વિશ્વામિત્રે રાખી જ હતી, છતાંય ઘૂરી ચડી હોય તેમ દોડ્યો જતો અરાતી વિશ્વામિત્ર સાથે જ ભટકાઈ પડ્યો ત્યારે પુત્રની કૃષ્ણ કાયા જોઈ તેમને મોટો આંચકો લાગ્યો હતો. તંદુરસ્ત અરાતી સુકાઈ ગયો હતો, તેનો સૂકો દેહ જાણે વિશ્વામિત્રને મૌન ઠપકો આપી રહ્યો હતો. સાલાવતી પણ અરાતી જેવા દુબરા થઈ ગયા હશે તેવી વિશ્વામિત્રે સ્વાભાવિક ધારણા કરી હતી, પણ રસ્તામાં ઉતાવળે ચાલતા અરાતીએ સાલાવતી વિશે જે વાત કરી તેથી વિશ્વામિત્રનો જીવ ઊંચો થયો હતો. વાલાસોહી પત્ની મૃત્યુના મુખમાં છે એવી વાત સાંભળી વિશ્વામિત્રને આંચકો લાગ્યો હતો, પણ સાલાવતીને પ્રત્યક્ષ જોયા ત્યારે તેઓ સ્તબ્ધ થઈ ગયા. વિશેષ કંઈ બોલ્યા વિના વિશ્વામિત્ર સીધા જઈને સાલાવતીના ખાતલા પર બેસી ગયા. સાલાવતીનો કૃશ હાથ પોતાના હાથમાં લઈ વિશ્વામિત્ર પંપારવા લાગ્યા. પ્રેમ વ્યક્ત કરવાની તેમની એ મર્યાદાશીલ અને મૃદુ રીત હતી, ઉપરાંત એ સ્પર્શ દ્વારા વિશ્વામિત્ર મરણાસન પત્નીને શક્તિ પ્રદાન કરવા પણ મથી રહ્યા. અરાતીને ત્રિશંકુ બંને દૂર ઊભા રહી ગયા. સ્વામી તમે આવ્યા, સાલાવતીએ કઈ વારે બુજતા દીપકનો ઝબકારો થતો હોય તેમ સ્વસ્થ સ્વરે કહ્યું. હા સાલાવતી, છેક હિમાલયની ગોદમાંથી દેવ મને અહીં ઘસડી લાવ્યા. વિશ્વામિત્રના સ્વરમાં કૃતકૃત્યતાનો ભાવ હતો. સાલાવતીને સ્વસ્થ થતા જોઈને તેમણે નિરાશ અનુભવી. હાશ, સાલાવતીએ પરમ સંતોષ વ્યક્ત કર્યો. માં, હું બાપુને તેડી લાવ્યા ને. માતાના ખાટલાથી અર્ગો ઊભો રહી ગયેલ અરાતી આટલું કયા વિના ન રહી શક્યો. બહેન કયા તું ક્યાં? વિશ્વામિત્રે જરા શ્વાસ લેવાનો સમય મળ્યો કે તરત કયાદુને યાદ કરી સાલાવતીના ખાટલા પાસે કયાદુને ન જોઈ ત્યાંથી તેમના મનમાં અમંગર કલ્પના ઉઠવા લાગી હતી. એ તો ગયા, સાલાવતીએ નિશાસો નાખ્યો. ઘડી પહેલાં મૃત્યુના પ્રદેશમાં પ્રવેશી ચૂકેલા સાલાવતી પતિ સાથે વાતો કરવા જાણે સાજા થઈ ગયા. આવા આઘાતજનક સમાચાર સાંભળી વિશ્વામિત્ર પરવાર શાંત થઈ ગયા. કયાદુ વિના તેમને આ ઘરમાં સુનકાર લાગતો હતો. તેમણે મનોમન કયાદુની પુનિત સ્મૃતિને વંદન કર્યા. પછી કઈ વારે પૂછ્યું, તમારું ધ્યાન કોણ મહારાજ કાયવય રાખે છે? તેઓ ગામ છોડી ક્યાંક જતા રહ્યા છે, તો તમારું અહીં કોણ? વિશ્વામિત્રે સખેજ પૂછ્યું. મહારાજ કાયવયને ગામ છોડવાની ફરજ પાડે એ દુષ્કાળની ભીષણતાની કલ્પના કરતા વિશ્વામિત્ર ધ્રુજી ઉઠ્યા. આવા કપરા દિવસોમાં સાલાવતી અને અરાતી પર શું શું વીત્યું હશે તેનો વિચાર કરતા વિશ્વામિત્રના રૂંવાડા ઊભા થઈ ગયા. આ ત્રિશંકુ, સાલાવતીએ ત્રિશંકુ તરફ આભારવશ નેત્રો માંડતા કહ્યું. ત્રિશંકુ? વિશ્વામિત્રે ત્રિશંકુ તરફ ફરી પૂછ્યું. તમારો પરિચય? હું અયોધ્યાપતિ મહારાજ નિબંધનનો પુત્ર ત્રિશંકુ પોતાનો પરિચય આપતા ક્ષોભ અનુભવતો હતો. સત્યવ્રત? હા. તમે ત્રિશંકુ કેવી રીતે થઈ ગયા? વિશ્વામિત્ર સમક્ષ એક પછી એક આશ્ચર્ય ખુલ્લા થતા હતા. મહર્ષિ વશિષ્ઠે આપેલું એ નામ છે. ત્રિશંકુને સાલાવતીના જીવનની કટોકટીની પરે પોતાના નામની ચર્ચા કરવાનું રૂચતું નહોતું. સ્વામી, સાલાવતીએ ત્રિશંકુની મૂંઝવણ પારખી હોય તેમ વચ્ચે કહ્યું. ત્રિશંકુ ન હોત તો તમે અરાતીનું કે મારું મોડું જોવા ન પામત. વિશ્વામિત્ર હજી સ્થિર થઈને બેઠા નહોતા ત્યાં બાર થોડા રથ આવીને ઊભા રહ્યા. થોડી વારે રાણી રેણુમતી અંદર આવ્યા. તેમની સાથેના માણસો અદબપૂર્વક ઓરડાની બહાર અટકી ગયા. વિશ્વામિત્રને હાજર જોઈ રેણુમતીને આશ્ચર્ય થયું. ક્ષણભર તેઓ નવાઈ પામતા હોય તેમ સ્થિર ઊભા રહી ગયા. પછી દોડી જઈને વિશ્વામિત્રના ચરણોમાં પ્રણિપાત કર્યા. રાણી રેણુ, તમે અહીં ક્યાંથી? વિશ્વામિત્રે રેણુમતીને હાથ ઝાલી પ્રેમપૂર્વક ઊભા કરતા પૂછ્યું, સ્વામી, આપના ચરણોની દાસી અન્યત્ર ક્યાં શોભે? ચાલો, તમે આવ્યા તે સારું થયું, સમયસર આવ્યા છો. સાલાવતીનું સ્વાસ્થ્ય કથળ્યું છે, તમે શુશ્રૂષામાં ઉપયોગી થશો. વિશ્વામિત્રે કહ્યું, એ તો મારા અહોભાગ્ય. કહી રેણુમતીએ સાલાવતીના ખાટલા પર બેસી તેમના પગ દાબતા ઉમેર્યું, મોટી બેન, આ શું થઈ ગયું? બેન, આયુષ્યની અવધિ પૂરી થઈ, સાલાવતીએ કહ્યું, પણ તેમના સ્વરમાં અફસોસ નહોતો. અનંતના સ્વામીની ઈચ્છાને ચરણે તદ્દન સ્વાભાવિકપણે પોતાનો દેહ ધરી દેવાની જાણે તેમની તૈયારી હતી. એવું ન બોલશો કેમ? વહેલું મોડું એક દિવસ મરવાનું તો હતું જ. આજ સ્વામીના ચરણમાં મરવાનું મળે એ તો પરમ ભાગ્ય. સાલાવતી જાણે સ્ત્રી માત્રના અંતરની ઝંખણા વ્યક્ત કરી રહ્યા. એ ભાગ્યને થોડું પાછું ઠેલાવવામાં શું વાંધો છે? વિશ્વામિત્ર સાલાવતીની વાત ન ગમી હોય તેમ કહ્યું, ઠેલો ઠેલાય તો. કહી સાલાવતી શ્વાસ લેવા થંભ્યા. ઓરડાનું વાતાવરણ તંગ થઈ ગયું હતું. સૌને કંઈ ને કંઈ કહેવું હતું, પણ કેવી રીતે કહેવું તે કોઈને સૂઝતું નહોતું. સાલાવતીની સ્થિતિ જોઈ સૌ વ્યગ્ર બની ગયા હતા. બેન, કુમાર અરાતીને સંભાળી લેજો, સાલાવતીએ કઈ વારે રેણુમતીને ભલામણ કરી. અરાતીને હવે હું તમારી સાથે નથી રહેવા દેવાની, મને આવી કંઈ ખબર નહીં. અરાતી કેવો નિમાણો થઈ ગયો છે. અરાતીને નજીક બોલાવીને તેને બતમાં લેતા રેણુમતીએ કહ્યું, સાલાવતીના મંદવાળથી ગભરાઈ ગયેલો અરાતી અત્યારે આનંદમાં હતો. એ તેડવા ગયો અને વિશ્વામિત્ર આવી પહોંચ્યા હતા. બાપુને જોયા એટલે આવાક થઈ ગયેલી માં બોલવા માંડી હતી. સાજા માણસની જેમ વાતો કરતી હતી. અને આટલું ઓછું હોય તેમ રેણુમાં રથમાં ખાવાનું લઈને આવી પહોંચ્યા હતા. પહેલેથી અરાતીને રેણુમાં બહુ ગમતા. તેમની પાસે તે પેટ ભરીને લાડ પામતો અને અરાતીનો પાકો દોસ્ત ત્રિશંકુ તો હાજર હતો જ. બહુ લાંબી તપશ્ચર્યાને અંતે મળતી સિદ્ધિની જેમ અરાતી ઘણે લાંબે વખતે પ્રાપ્ત થયેલો આ એક સામટો આનંદ માણી રહ્યો. કુટુંબ મેળો જામ્યો હોય તેવું વાતાવરણ થઈ ગયું. ત્રિશંકુ આ કુટુંબનો સભ્ય હોય એમ સૌની સાથે ભરી ગયો. સાલાવતીના કૃશ ચહેરા પર નવી દીપ્તિ ખીલી ઉઠી. તેમણે આવડા મોટા સદભાગ્યની કલ્પના નહોતી કરી. વહેલી પરોઢે તેઓ પારકા પ્રદેશમાં પડેલા અનાથ હતા. તેમનો લાડકો અરાતી લગભગ નિરાધાર હતો અને મધ્યાહને તેમનું મહારાણી પદ પાછું પ્રસ્થાપિત થઈ ગયું હતું. કાન્યકુંભજથી આવેલા સેવકો એક પછી એક કાર્ય આટોપી રહ્યા હતા. સાલાવતીના ઓરડાની બહાર એક પ્રતિહારી ખડી થઈ ગઈ હતી. સૌના વદન પર ભાર હતો. સૌને સાલાવતીની ચિંતા હતી. વાતો ચાલતી હતી ત્યાં બહાર એક રથ આવીને ઊભો રહ્યો. પ્રતિહારીએ તરત અંદર આવીને કહ્યું, મહારાજ કાયવય પધાર્યા છે. મહારાજ કાયવય? કહેતા વિશ્વામિત્ર તેમને લેવા સામે ગયા. વિશ્વામિત્ર અને કાયવય રસ્તામાં જ એકમેકને ભેટ્યા. વિશ્વામિત્રને જોઈ કાયવયની આંખો શરમથી નીચી ઢળી ગઈ. માં ક્યાં? કાયવયે સાલાવતીના ખંડમાં પ્રવેશતા પહેલો જ પ્રશ્ન કર્યો. બેન, કયા દું? એ બાપડી ગઈ. વિશ્વામિત્રને આટલા ટૂંકા બે વાક્ય બોલતાય વચમાં અટકવું પડ્યું. કયા દુની યાદે તે ગરગરા થઈ ગયા. શું થયું? કાયવયના સ્વરમાં પણ કંપારી હતી. કયાધુ પ્રત્યે તેમને અનન્ય પૂજ્ય ભાવ હતો. પોતાની પુત્રી જેવડી કયાધુને તેઓ હંમેશા માં કહીને સંબોધતા. ઘંટાકર્ણે બેનને મારી નાખ્યા. સાલાવતીએ ક્ષીણ સ્વરે કહ્યું, શું કહ્યું? કહી મહારાજ કાયવય માથે હાથ દઈને ઊભા હતા ત્યાં જ બેસી ગયા. તેમની આંખમાંથી ટપ ટપ આંસુ પડવા માંડ્યા. ઓરડાનું ગંભીર વાતાવરણ ગમગીન થઈ ગયું. કોઈ કાંઈ બોલતું નહોતું. થોડી વારે ત્રિશંકુએ કાયવયને પાણી પીવા આપ્યું. પાણી પીધા પછી કાયવય થોડા સ્વસ્થ થયા, પણ હજી તેમને કોઈ વાત કરવાનું સૂજતું નહોતું. માં કયાધુના અકાર અને કરપીણ મૃત્યુ માટે પોતે જવાબદાર હોય એમ તેમનું અંતર કકરી રહ્યું. તમે ક્યારે આવ્યા મહારાજ? કઈ વારે વિશ્વામિત્રે વાતાવરણનો ક્ષોભ ઓછો કરવા પૂછ્યું. વિશ્વામિત્ર, હું શું કહું, હું ઉતરતી અવસ્થાએ નાદાન સાબિત થયો. દુષ્કાળનો તાપ હું ન જીરવી શક્યો. માં કયાધુ અહીં હાજર હતા, છતાં હું તેમને પૂછ્યા વિના મારી પ્રજાને છોડીને જતો રહ્યો. દુષ્કાળ ઉતારવા એકલો એકલો જ જતો રહ્યો, પણ હું ગયો ત્યાંય મને ચેન નહોતું. આત્મા કકડતો હતો. થોડા દિવસ પહેલાં મને માં કયાધુ બોલાવતા હોય તેવું સ્વપ્ન આવ્યું. પછી હું ત્યાં ન રહી શક્યો, અહીં આવવા નીકળી પડ્યો. હજી ક્યાંય ગયો નથી, સીધો માના દર્શન કરવા આવ્યો. ત્યાં તો કાયવય વિશેષ ન બોલી શક્યા. દૃષ્કા ભરીને રડવા લાગ્યા. કોઈએ તેમની પાસે ખુલાસો માંગ્યો ન હતો, છતાં ડંખતા અંતરાત્માને શાંત પાડવા તેમણે સામેથી ખુલાસો કરી નાખ્યો. તોય મન શાંત ન થયું. બધાની હાજરીમાં તેઓ પેટ ભરીને રડ્યા. વિશ્વામિત્રે રડતા જ મહારાજ કાયવયના વાંસામાં શાંતિપૂર્વક હાથ ફેરવવા માંડ્યો. કઈ વારે તેમણે કહ્યું, મહારાજ કાયવય શાંત થાઓ. કાયવય ઊભા થયા. ક્ષણભર સાલાવતી સામે જોઈ રહ્યા. પછી મનમાંથી કંઈક કાઢી નાખવા માંગતા હોય તેમ માથું હલાવ્યું અને કહ્યું, હું પછી આવું તો? વિશ્વામિત્ર કાયવયને હાથ ઝાલી તેમના રથ સુધી મૂકી આવ્યા. બેન, થોડી વાર પછી સાલવતીએ રેણુમતીને કહ્યું, તમારા અશ્વ થાક્યા ન હોય તો ત્રિશંકુને અરાતીને ફરવા મોકલો ને. મારે ફરવા નથી જવું. તારે જવું છે ગાલવ? માનસિક તંદિલી ઘટી એટલે ત્રિશંકુને પાછું ગાલવા નામ હોઠે આવી ગયું. વિશ્વામિત્રે અરાતીના નવા નામની માનસિક નોંધ લીધી. મારે નથી જવું, અરાતીએ કહ્યું. ત્રિશંકુ, હવે મને સારું છે, તમે બંને ઘોડે સવારી કરવા જશો તો મને ગમશે. જાઓ ને, સાલાવતીએ વિનંતી કરી. અનિચ્છા છતાં ત્રિશંકુ અને અરાતી અશ્વારૂઢ થઈ ફરવા ગયા. બેન, તમે જરા આરામ લો, થાક્યા હશો. સાલવતીએ રેણુમતીને કહ્યું, તમારી આવી સ્થિતિ જોઈને હું મારો થાક ભૂલી ગઈ. રાણી રેણુમતીએ સરળતાપૂર્વક કહ્યું, રેણુ, અત્યારે થોડો આરામ કરી લો, રાતે કદાચ ઉજાગરો કરવો પડે. વિશ્વામિત્રે પ્રેમપૂર્વક કહ્યું, સ્વામીનો આદેશ થતાં રેણુમતી બાજુના ખંડમાં વામકુક્ષી કરવા ગયા. સ્વામી, તમારો પગ મારા ખાટલા પર મૂકો. સાલાવતીએ કહ્યું. પ્રબળ ઈચ્છાશક્તિથી તેઓ થંભી પડેલ દેહને ટટ્ટાર રાખી રહ્યા હતા. કાં? વિશ્વામિત્રે પૂછ્યું. સાલાવતી બધાને આગા પાછા કરી એકાંતમાં કંઈક કહેવા માંગે છે એટલું તેઓ સમજ્યા હતા. હું બેઠી થઈ શકું તેમ નથી, મારે તમારી ચરણરજ લેવી છે. જેવી તમારી ઈચ્છા. વિશ્વામિત્રે ખાટલા પર પગ રાખ્યો. વિશ્વામિત્રની ચરણરજ લીધા પછી સાલાવતીએ કહ્યું, અહીં બેસો, તમારે કંઈક કહેવું છે ને? વિશ્વામિત્રે ખાટલા પાસે બેસતા પૂછ્યું, હા સ્વામી, મારે તમારી ક્ષમા યાચવી છે. ક્ષમા? શા માટે? ક્ષમા તો સાલાવતી મારે તમારી યાચવી જોઈએ. તમને આવી અસહાય પરિસ્થિતિમાં મૂકવા માટે વિશ્વમિત્રના સ્વરમાં અફસોસ હતો. તેમને લાગ્યું કે તપસ્વીને આપજનોને હેરાન કરવાનો અધિકાર ન હોવો ઘટે એવી વાત કરીને મને પાપમાં ન નાખશો. કૃપા કરી મારી વાત સાંભળો અને મને માફી આપો કે અપાવો. સાલાવતી કંઈ મોટું પ્રાયશ્ચિત કરવા માંગતા હોય તેમ બોલ્યા. તમારી જે ભૂલ હોય તે તમને માફ છે. વિશ્વામિત્ર આ પરે પાપ પુણ્યનું તત્વજ્ઞાન નહોતા ચરચવા માંગતા. ના, એમ ઉતાવળ ન કરો. મારી વાત પૂરી સાંભળો, પછી મને ઉદાર દિલે ક્ષમા આપો. એવું બધું શું છે? વિશ્વામિત્ર ગંભીર થઈ ગયા. સ્વામી, બેન કયાદુના અવસાન પછી અમે અહીં બહુ મુશ્કેલીમાં દિવસો કાઢ્યા છે. દાંત અને અન્ન વેર થાય એવું લાગ્યું ત્યારે એક દિવસ હું અરાતીને ગાર્યો નાખી કોઈ આર્યને ત્યાં મૂકવા જતી હતી. એમાં રસ્તામાં અનાયાસે ત્રિશંકુ મળી ગયા. તેમણે અમને પાછા વાર્યા. સાલાવતી શ્વાસ લેવા થોભ્યા. યાતનાની આ વાત વિશ્વામિત્ર સ્તબ્ધતાપૂર્વક સાંભળી રહ્યા. સાલાવતી સમીપ પ્રેમાર માતા પુત્રને વેચવા નીકળે તે વેદના કેવી કારમી હશે? આ ત્રિશંકુએ જાતે ભૂખ વેઠીને અમને ખવડાવ્યું છે. છેલ્લે ક્યાંયથી ખોરાક ન મળ્યો ત્યારે ત્રિશંકુ મહર્ષિ વશિષ્ઠનું વાછરું કાપી તેનું માંસ લેતા આવ્યા. પછી વિશ્વામિત્રે પૂછ્યું. તેઓ કલ્પનાતીત વાત સાંભળી રહ્યા હતા. એ ગૌમાંસ હશે તેની મને ખબર નહીં. સ્વામી, મેં એ ખાધું, મેં મહાપાતક કર્યું. કહો, ઈશ્વરના દરબારમાં મને માફી મળશે? જે વિચાર સાલાવતીના અંતરને સતત કોર્યા કરતો હતો એ તેમણે વ્યક્ત કરી દીધો. તેમની આંખો વરસવા લાગી. બસ આટલી જ વાત છે? સાલાવતી, તમે સ્વસ્થ થાઓ, તમે કોઈ પાતક કર્યું નથી. પછી ઈશ્વરે સારી માફી આપવાની. તમે તો અજાણમાં ગૌમાંસ ખાધું, પણ ભૂખે મરતો માણસ માત્ર જીવવા માટે જાણીને ગૌમાંસ ખાય તોય એ કોઈ પાપ નથી કરતો. જીવન સર્વોપરી છે. વેદ કહે છે સર્વમ આયુર નયતુ જીવનાય. ખરેખર સ્વામી, મારી જગ્યાએ તમે હોત તો શું કરત? ગૌમાંસ ખાત. ગૌમાંસ છે એમ જાણતા હોત તોય ખાત? હા. માત્ર સાદા હકારમાં વિશ્વામિત્રના તેજનો પડઘો હતો. આવો સ્પષ્ટ હકાર સાંભળ્યા પછી મૃત્યુના ખોરામાં બેઠેલ સાલાવતીના મનમાં લવલેસ શંકા રહે તેમ નહોતી. તો સ્વામી, મેં કોઈ પાપ નથી કર્યું એમ જ ને? સાલાવતીના મલાન વદન પર પ્રફુલ્લતા પ્રસરી રહી. તેમના અંતરને કચડી રહેલો બોજ જાણે એકાએક અલોપ થઈ ગયો. તેમનું મન હરવું ફૂલ થઈ ગયું. સાલાવતી, કોઈ શાસ્ત્ર, કોઈ ધર્મ, કોઈ વિધિ નિષેધ માનવાનો જીવવાનો અધિકાર ન અવગણી શકે. તમે તો પાપ કર્યું જ નથી. મારી દ્રષ્ટિએ ત્રિશંકુ પણ દોષિત નથી. સ્વામી, તમે કેટલા સમજો અને ઉદાર છો. એક વિનંતી કરું? એટલું પૂછવાની જરૂર ન હોવી જોઈએ. તમે ત્રિશંકુને ન્યાય અપાવજો. મહર્ષિ તેના પર વધારે પડતા રોષે ભરાયા છે. હું ત્રિશંકુની વાત સાંભળીશ, તેમને સહાયભૂત થઈશ. હવે છેલ્લી વાત કહો. અરાતીને કાન્યકુંભ જ પાછો મોકલી દેજો. અને તમે? હું તો ચાલી યમને દ્વારે. સાલાવતી, એટલી ઉતાવળ શા માટે? સ્વામી, મારા અંતરના આનંદની શી વાત કરું? આવા પરમ સૌભાગ્યની મેં આજ સવાર સુધી કલ્પના સરખી નહોતી કરી. તમે અણધાર્યા વહેલા આવ્યા. મેં ભૂલભૂલમાં ગૌમાંસ ખાધું તેથી કોઈ પાપ થયું નથી તેની મને પ્રતીતિ કરાવી. હું નિષ્પાપ છું. બસ બસ, આથી વિશેષ મારે કાંઈ નથી જોઈતું. મારા સમગ્ર જીવનની આજ ધન્ય ઘડી છે. સારાવતી અદમ્ય ઉમરકા ભેર બોલી રહ્યા, પોતે માંદા છે, છેલ્લા શ્વાસ ઉશ્વાસ લઈ રહ્યા છે એ વાત ભૂલી ગયા હોય એવો તેમનો ઉત્સાહ હતો. સારાવતી, આટલું બધું બોલવાનો તમને શ્રમ પડશે. વિશ્વામિત્રે કહ્યું, સારું, તમારી આજ્ઞા છે તો નહીં બોલું. આવો, અહીં ખાટલા પર બેસો, મારે તમારા ખોરામાં માથું મૂકવું છે. વિશ્વામિત્ર ખાટલા પર બેઠા. સાલાવતીનું માથું તેમણે પોતાના ખોરામાં લીધું અને પ્રેમપૂર્વક તેમના માથા પર હાથ ફેરવવા લાગ્યા. સાલાવતી અનેરું સૌખ્ય અનુભવતા હોય તેમ પરમ સંતોષપૂર્વક આંખો મીચી ગયા. થોડી વારે તેમણે આંખો ઉગાડી અને વિશ્વામિત્ર સામે એકી ટસે જોઈ રહ્યા. કાંઈ કહેવું છે? વિશ્વામિત્રે પૂછ્યું. સ્વામી, દુષ્કાળ બહુ વસમો હોય છે. હો, બાપડા દસ્યુઓનું સત્યનાશ નીકળી ગયું છે. આ મરુભૂમિમાં તરત વરસાદ પડે એવું કર. સાલાવતી દસ્યુઓની ભલામણ કરતા હતા ત્યાં તેમને ડચકું આવ્યું, બીજું અને ત્રીજું ડચકું, અને આત્માએ દેહ છોડી દીધો. આંખો ઉગાડી રહી ગઈ. એ આંખોમાં કોઈ સનાતન પ્રશ્ન પડ્યો હોય એમ વિસ્ફારિત રહી ગઈ. રેણુ, વિશ્વામિત્રે સાથ કર્યો. કેમ સ્વામી? રેણુમતી ઉતાવળે પ્રવેશતા પૂછ્યું. સાલાવતી ગયા. વિશ્વામિત્રે સાલાવતીનું માથું આદરપૂર્વક ઓશિકા પર મૂકી ઊભા થતાં કહ્યું. તેમના સ્વરમાં ભારોભાર વેદના હતી. એટલી વારમાં? હજી હમણાં તો વાતો કરતા હતા. રેણુમતીએ કહ્યું. આવા પવિત્ર આત્મા આમ જ ચાલ્યા જાય. વિશ્વામિત્ર અને રેણુમતી સાલાવતીની અંતિમ સંસ્કારની તૈયારીમાં પડ્યા. થોડી વારમાં ત્રિશંકુ અને અરાતી પાછા આવ્યા. માં, અરાતીએ ઉત્સાહભેર દોડી આવતા કહ્યું. અરાતી, માં ગઈ. વિશ્વામિત્રે આંખમાં ઉભરાતા અશ્રુને પરાણે રોકવા મચતા કહ્યું. સાલાવતીના મૃત્યુથી અરાતીને કેટલો પ્રચંડ આઘાત લાગશે તેઓ સમજતા હતા. ગઈ? ક્યાં ગઈ? કેમ ગઈ? આટલા બધા દિવસની વેદના એક શાંતિ ઠાલવતો હોય તેમ અરાતી માથાફાડ રુદન કરવા લાગ્યો. અત્યાર સુધી તે નહોતો રડ્યો. માતાને હિંમતમાં રાખવા હવે માં ક્યાં હતી? અરાતીભાઈ, શાંત થા. રેણુમતીએ અરાતીને ગોદમાં લેતા વાત્સલ્યપૂર્વક કહ્યું. પોતે સમયસર આવી પહોંચ્યા તેનો રેણુમતીને સંતોષ હતો. રેણુમાં, માં મને છેતરી ગઈ. અરાતીએ રુદન ચાલુ રાખતા કહ્યું. સાલાવતીને મૂકીને પોતે ફરવા ગયો તેનો અફસોસ અરાતીનું અંતર કોરી રહ્યો. અરાતી ફરવા ન ગયો હોત તો સાલાવતી બચી જાત એવું નહોતું, પણ પોતાની અનુપસ્થિતિમાં માતા મૃત્યુ પામી તેની અરાતીના 12 માણસ પર ઘેરી અસર થઈ. જીવનની છેલ્લી પરે માતાએ પોતાને દગો દીધો એમ અરાતીને લાગ્યું. અરાતી, એ આપણને સૌને છેતરી ગઈ. વિશ્વામિત્રને ઘરે કાચકી બાજી. તેઓ વિશેષ ન બોલી શક્યા. તેમના અંતરની વ્યથા ન કહેવાય, ન સહેવાય તેવી હતી. તેમણે તો અન્યને હિંમત આપવાની હતી. પોતે રડવા બેસે તે ચાલે તેમ નહોતું. બાપુ, અરાધીએ રડતા અટકી કહ્યું. એકવાર માને આવું કંઈ થઈ ગયું હતું ત્યારે કયાદુ ફોઈએ માને પાછી બેઠી કરી દીધી હતી. તમે માને બેઠી કરો ને, મારે એને ઘણી ઘણી વાતો કરવી છે. અરાતી, હું બેન કયાદુની શક્તિ ક્યાંથી કાઢું? આટલું બોલતા વિશ્વામિત્ર એક ડૂસકું ભરી બેઠા. તેમનું અંતર વલોવાઈ જતું હતું. સાલાવતી ભૂખમરાથી મૃત્યુ પામ્યા એનું એમને પારાવાર દુઃખ હતું. આ પરે વિશ્વામિત્રને તપ દ્વારા પ્રાપ્ત કરેલી સિદ્ધિ માત્ર ક્ષુલ્લક લાગી. સાલાવતીના અવસાનના સમાચાર ગામમાં પવન વેગે પ્રસરી ગયા. આ સમાચારથી દસ્યુઓમાં અરે અરાટી વ્યાપી ગઈ. મહારાજ કાયવાઈને સાલાવતીના દુઃખદ નિધનના વાવડ મળ્યા કે તરત તેઓ વિશ્વામિત્રને આશ્વાસન આપવા આવી પહોંચ્યા. સાલાવતીની દબદબાભરી સ્મશાન યાત્રા કાઢવાની તેમજ તેમને અગ્નિદાહ દેવાની બધી જવાબદારી કાવ્યએ પોતાના પર લઈ લીધી. દસ્યુ રાજવીનું કોઈ આપજન અવસાન પામ્યું હોય એટલા આદરપૂર્વક સાલાવતીની અંતિમ ક્રિયા થાય એમ તેઓ ઈચ્છતા હતા. વિશ્વામિત્ર, હું સવારે આવ્યો ત્યારથી જ મહારાણી સાલાવતીને જોઈને મારા ગણ મરી ગયા હતા. મા કયાદુની આગાહી ખોટી ન પડે. કાવ્યય અત્યારે સ્વસ્થ હતા. ઉદ્વિગ્ન વિશ્વામિત્રને વાતોએ ચડાવી તેઓ તેમની મનોવેદના ભૂલાવવા માંગતા હતા. ખરખરો કરવાની આ રીતમાં સંસ્કારિતા છે. બેન કયાદુએ કોઈ આગાહી કરી હતી? વિશ્વામિત્રે અંતરની વ્યથાનો બોજ હળવો કરવા વાર્તાલાપમાં રસ લીધો. હા, શી? વિશ્વામિત્રની જિજ્ઞાસા જાગૃત થઈ. હું દુષ્કાળથી બહુ અકળાયો ત્યારે તેનું નિવારણ કરવાની મા કયાદુને વિનંતી કરી હતી. પછી મા કયાદુ તો ત્રિકાળ જ્ઞાની હતા. તેમની સામે સમગ્ર વિશ્વનો ચોપડો ખુલ્લો પડ્યો રહેતો. મેં બહુ આગ્રહ કર્યો ત્યારે મા મને કહે, વાદળ વરસાવે એવા તપસ્વી આ નિદ્રુણ અકારનો અંત લાવશે, પણ આટલી વાતથી મને સંતોષ કેમ થાય? મારે તો દુષ્કાળના અંતની સમયમર્યાદા જાણવી હતી. વિશેષ જાણવાની આશાથી મેં મા કયાદુને પૂછવાનું ચાલુ રાખ્યું. મૂંઝાયેલા માણસ બીજું શું કરે? વળી મા કહે, હિતસ્વી વ્યક્તિના અવસાન બાદ આપત્તિ ટળશે. માની આગાહી ખોટી ન પડે. દુષ્કાળની અવધિ જેઠ મહિનામાં પૂરી થશે તેમ પણ માએ કહ્યું હતું. ત્યારે એ વાત મારે ઘરે ઉતરી નહોતી. બહુ તો જેઠ મહિનામાં વરસાદ થાય, પણ વરસાદ થયા ભેગું અનાજ ક્યાંથી આવી જાય? આપણામાં મા જેવી શ્રદ્ધા ક્યાંથી કાઢવી? પણ હું જોઉં છું કે માએ કહ્યું હતું તે બધું થતું આવે છે. જોકે મને દસ્યુઓની હિતસ્વી વ્યક્તિનું બલિદાન અપાય તે રૂચ્યું નહોતું. બત્રીસા તો અમે કંઈક ચડાવીએ, પણ ઋતિકજીના સંસર્ગ પછી મને બત્રીસા ચડાવવા નથી ગમતા. આજ સવારે મેં મહારાણી સાલાવતીને જોયા અને મારા મનમાં કયાદુની વાત તાજી થઈ. દસ્યુઓના હિતસ્વીમાં તેમનાથી ચડે તેવું કોણ હશે? મહારાણીની છેલ્લી પર જોઈ અને હું બરાબર સમજી ગયો કે સાલાવતી અમારા દુઃખમાં ભાગ લેવા આવ્યા એટલું જ નહીં, એ દુઃખના નિવારણ અર્થે હવે પોતાની જાતનું બલિદાન અર્પી રહ્યા છે. વિશ્વામિત્ર, આ બલિદાનની ભાવના એ જો આર્યત્વ હોય તો તેને મારા સતસત વંદન છે. મહારાણી સાલાવતીને અમે જેટલા વંદન કરીએ તેટલા ઓછા છે. હવે માં કહીને કાવ્યય અટક્યા. કેમ અટક્યા? વિશ્વામિત્રે પૂછ્યું. મને મા કયાદુની પહેલી આગાહી યાદ આવી ગઈ. કાવ્યએ કહ્યું, કઈ આગાહી? કે વાદળ વરસાવે એવા તપસ્વી આ નિદ્રુણ અકારનો અંત લાવશે. મહારાણી સાલાવતીની અદબ કરતો હોય તેમ આજનો દિવસ પડી ગયો છે. આકાશમાં વાદળા ઘેરાયા છે. વિશ્વામિત્ર, મને સ્વાર્થ અંધ ન માનશો. તમારા અંગત દુઃખને પ્રસંગે હું સ્વાર્થી બની રહ્યો છું એમ કદાચ લાગે, પણ અમે જે યાતના ભોગવી છે તે જોતાં અમે દુકાનનો વહેલો અંત ઈચ્છીએ તે તદ્દન સ્વાભાવિક છે. મા કયાદુની વરસાદ થવાની આગાહીનું શું? તમારાથી ચડિયાતા તપસ્વી અમારે ત્યાં બીજા કોણ આવશે? બેન કયાદુ સ્વામી પવિત્ર વ્યક્તિની જીભે કદી અસત્યનું ઉચ્ચારણ ન થાય. અંગત આઘાતની વેદનામાં શોકમગ્ન હોવા છતાં વિશ્વામિત્ર આટલું કયા વિના ન રહી શક્યા. આટલું કહેતા તેમના ખિન્ન નેત્રોમાં જાણે નવી દીપ્તિ લહેરાઈ રહી. દસ્યુઓના ઇતિહાસમાં પ્રથમવાર એક આર્ય નારીની સ્મશાન યાત્રામાં ઠોકે ઠોક દસ્યુઓ ઉભરાયા. દુષ્કાળની આફતે એ બધાને લગભગ ભાંગી નાખ્યા હતા, છતાં દસ્યુઓની ગુલામી નાબૂદ કરનાર વિશ્વામિત્રના સદગત મહારાણીને અંતિમ વિદાયનું માન આપવું એને તેમણે પોતાનો ધર્મ માન્યો. સાલાવતી રાજપાટ છોડી દુષ્કાળગ્રસ્ત દસ્યુઓની મુસીબતોમાં તેમની સાથે રહેવા આવ્યા, તેથી દસ્યુ જનસમુદાયને મન તેઓ પૂજનીય બની ગયા હતા. નરકની યાતના ભોગવતો ઘંટાકર્ણ હવે તો કોઈ માણસની સાથે વાતચીત કરવા જેટલો નહોતો રહ્યો, પરંતુ આ પરે તે સ્વસ્થ હોત અને ભગવાન પશુપતિને નામે શાલાવતીને વિશ્વામિત્રનો વિરોધ કરવા બેઠો હોત તો લોકો તેને પીખી નાખત. એટલા દસ્યુ માત્રના હૃદય શાલાવતીના મૃત્યુથી હચમચી ઉઠ્યા હતા. વિશ્વામિત્રે જાનને જોખમે દસ્યુ બાળકને અગ્નિમાંથી ઉગાર્યું તેની વાત પણ ચોમેર વાયુવેગે પ્રસરી ગઈ હતી. વિશ્વામિત્ર આર્ય હોવા છતાં દસ્યુઓના સાચા મિત્ર છે તે વિશે હવે કોઈ દસ્યુને શંકા નહોતી રહેવા પામી. નાના અરાતીએ શાલાવતીને અંગૂઠે અગ્નિદાહ દઈ ઠૂઠવો મૂક્યો ત્યારે સ્મશાનમાં એકત્ર થયેલા સેંકડો દસ્યુઓની આંખમાંથી ટપ ટપ આંસુ પડવા લાગ્યા. પોતાને આંગણે મહેમાન બનીને આવેલ મહારાણીની યોગ્ય કાળજી ન રાખી શક્યાનો પ્રત્યેક દસ્યુના મન પર ભાર હતો. વયોવૃદ્ધ મહારાજ કાયવય પણ પોતાનું રાજગૌરવ મૂકીને મોકરે મને રડ્યા. સ્મશાનેથી આવ્યા પછી ત્રિશંકુએ સજળ નેત્રે વિશ્વામિત્રના ચરણમાં માથું મૂકી કહ્યું, વિદાય અર્થે હું આપની અનુજ્ઞા માંગુ છું. ત્રિશંકુ કહી વિશ્વામિત્ર અટક્યા અને પછી ઉમેર્યું, ત્રિશંકુ સંબોધનથી અપ્રસન્ન તો નથી થતા ને? મને એ નામે સંબોધવા મેં માતા શાલાવતીને આગ્રહ કર્યો હતો. ત્રિશંકુએ આંખો લૂછતા કહ્યું, ઓહો, ત્યારે તો હવે ત્રિશંકુ નામ શાલાવતીનું સંભાળનું બની ગયું, અને આ ગાલવ નામનું શું છે? વિશ્વામિત્રને ત્રિશંકુની નિખાલસતા ગમી હતી. માતા શાલાવતી તેને ગાળિયો નાખીને અયોધ્યા લઈ જતા હતા ત્યારે મેં તેનું અરાતી નામ બદલીને ગાલવ પાડ્યું. તોફાની છોકરો કબૂલાત કરતો હોય તેમ ત્રિશંકુ બોલ્યો, તમારા સંભાળના તરીકે ગાલવ નામ સ્વીકાર્યું. ચાલો, એ વાત પતી. ત્રિશંકુ, તમારે હમણાં જવાનું નથી, મારી સાથે રહેવાનું છે. શાલાવતીની ઈચ્છા હતી કે મારે તમને ન્યાય અપાવવો, એ શક્ય નથી. કેમ? મહર્ષિ વશિષ્ઠનો જક્કી સ્વભાવ આપ જાણતા નથી. આપણે સમજવાનો પ્રયાસ કરીશું. મહર્ષિની વાત સાચી હશે તો આપણી વાત પડતી મૂકીશું, પણ આપણી વાત સાચી હોય તો? ત્રિશંકુને પોતાની સચ્ચાઈમાં શંકા નહોતી. તો મહર્ષિ ખાતર કાંઈ સત્યનો દ્રોહ નહીં કરાય. વિશ્વામિત્રના ભીમા સ્વરમાં કૃત નિશ્ચયતા હતી. વિશ્વામિત્ર પાસે ખરેખર આવતા લોકોનો પ્રવાહ ચાલ્યો. ગાલવને તમારે પાછો કાન્યકુંભ જ લઈ જવાનો છે. મોડી રાતે એકાંત મળતા વિશ્વામિત્રએ રેણુમતીને કહ્યું, મારે કાન્યકુંભ જ જવાનું, અને તમે ક્યાં જશો? રેણુ, હું ક્યાં જઈશ તેનો મને સ્પષ્ટ ખ્યાલ નથી, પણ મારું જીવન જુદા જ માર્ગે જવા સર્જાઈ ચૂક્યું છે. વિશ્વામિત્ર રેણુમતીને વિશ્વાસમાં લેવા મથ્યા. એટલે દેવ, તમે મને સદંતર છોડી દેશો? શાલાવતીને પણ છોડ્યા જ હતા ને? મોટી બહેનને તો આપના આદેશનો અમલ કરવામાં સંતોષ હતો. તમને પણ હું આદેશ કરું છું, ગાલવને સાચવો, તેને માતાની ખોટ જરાય ન સાલે. એમ સાચવો, તેને ભણાવો, ગણાવો, મોટો કરો. મારું જીવન જુદો જ વળાંક લઈ ચૂક્યું છે. હવે પાછા ફરવાનું શક્ય નથી. મારી ફરજ તમે બજાવો. રેણુ, એટલું નહીં કરો? તપસ્વી વિશ્વામિત્ર પત્નીને વિનંતી કરી રહ્યા. સ્વામી, તમે બહુ આકરો આદેશ આપો છો. જે હોય તે ફરિયાદ કરવા ન બેસશો. ગાલવ તમારી સાથે જ રહે તેમ સાલાવતીનું સાચું શ્રાદ્ધ સ્વામી રેણુ અત્યારે ચર્ચા કરવાનો અવકાશ નથી. રાષ્ટ્રના પર્યટને નીકળતા પહેલાં મારે ઘણા કાર્ય આટોપવાના છે. સ્વામી, તમારા આદેશનું પાલન કરવાનું મને બળ મળે તેવા આશીર્વાદ દો. રેણુમતીએ વિશ્વામિત્રની ચરણરજ લેતા કહ્યું, મારા આશીર્વાદ છે. તમારી છત્રછાયા હેઠળ ગાલવનો સરસ વિકાસ થશે. રેણુ, મારે અહીં યજ્ઞ કરવો છે, તમારી પાસે આવશ્યક સામગ્રી તો હશે ને? હા સ્વામી, હું 4 મહિના ચાલે એટલી સામગ્રી લઈને આવી છું. રેણુમતીએ કહ્યું. માટલીની વાતો સાંભળ્યા પછી તેમણે દુષ્કાળનો સામનો કરવાની પૂરતી તૈયારી કરી હતી. મહારાજ, આપની ઈચ્છા અનુસાર મેં પર્જન્ય યજ્ઞ કરવાનો નિર્ણય કરી લીધો છે. વિશ્વામિત્રે બીજા દિવસે કાયવાઈને કહ્યું. એમ, બહુ સરસ, સારું થયું. યજ્ઞ ક્યારે રાખશું? કાયવાઈને અંગત રીતે યજ્ઞમાં શ્રદ્ધા નહોતી, વરસાદ પડે તેમાં હતી. માં કયાદુ જાણે એને દોરી રહ્યા હતા. આપ કહો ત્યારે, હું આવતીકાલે યજ્ઞ કરવા તૈયાર છું. આવશ્યક એવી બધી સામગ્રી રાણી રેણુમતી સાથે લાવ્યા છે. ભૂખે મરતા લોકોની યાતના દૂર કરવા શક્ય એટલો વહેલો પ્રયાસ કરવો સારો. ના વિશ્વમિત્ર, 1 અઠવાડિયું ખમી જાઓ. કાં, તમે જ ઉતાવળા થતા હતા ને? વિશ્વમિત્ર, તમે જાણો છો કે અમે દસ્યુઓ યજ્ઞમાં માનતા નથી. અમે મંદિરોમાં દેવપૂજા કરીએ, યજ્ઞો ન કરીએ. અમારા અજ્ઞાત મનમાં અગ્નિનો ભય હોય છે. છતાં હું યજ્ઞ કરાવવા તૈયાર થયો છું, કારણ કે મને મા કયાદુના વચનમાં અનન્ય શ્રદ્ધા છે. તેમણે જે કંઈ કહ્યું છે તે બધું થયું છે અને થવાનું છે, પણ પાછળથી કોઈને કાંઈ કહેવાનું ન રહી જાય એટલા માટે હું મારા પ્રજાજનોને આ યજ્ઞ પ્રસંગે મોટી સંખ્યામાં હાજર રાખવા માંગુ છું. દરેક દસ્યુ પોતાની નજરો નજર ભલે મા કયાદુની આગાહીનો ચમત્કાર જોતા મને 7 દિવસનો સમય આપો. એટલા વખતમાં હું સૌને અહીં બોલાવવાનો પ્રબંધ કરી લઈશ. કાયવયે કહ્યું, મહારાજ કાયવય, 7 દિવસનો ગાળો તો બહુ લાંબો થઈ જાય, તો શું કરશું? 3 દિવસ પછી યજ્ઞ રાખીએ, એટલા સમયમાં જેટલા પહોંચે તેટલા આવી જાય. ના વિશ્વામિત્ર, મને 4 દિવસ તો આપો જ. કાયવયે કહ્યું, જેવી આપની ઈચ્છા. વિશ્વામિત્રને યજ્ઞ કુતૂહલનું સાધન બને તે ગમતું નહોતું, પણ દસ્યુઓ માટે યજ્ઞની વાત નવી હોવાથી તેમણે મહારાજ કાયવયની ઈચ્છાને માન આપવાનું યોગ્ય માન્યું. યજ્ઞ આર્ય સંસ્કારનો પાયો મનાતો હોવાથી રૂઢિચુસ્ત દસ્યુ માણસ તેનો સ્વીકાર કરતા સંકોચ અનુભવે તે પણ સ્વાભાવિક હતું. છતાં પર્જન્ય યજ્ઞ દ્વારા દસ્યુઓને આર્યો પ્રત્યે અભિમુખ કરવાની આ મહાન તક હતી. વિશ્વામિત્ર આ બધું સમજતા હતા. જે 4 દિવસ મુક્ત મળ્યા તે વિશ્વામિત્રે રેણુમતી ગાલવર ત્રિશંકુ સાથે આનંદપૂર્વક રહેવામાં ગાળ્યા. સુદીર્ઘ સમય પર્યંત અરણ્યના એકાંતમાં રહ્યા હોવા છતાં વિશ્વામિત્ર અતડા નહોતા થયા. ગાલવ અને રેણુમતી વિશ્વામિત્રને તેમના મૂળ સ્વરૂપમાં જોઈ તેઓ થોડા દિવસમાં બધાને છોડીને જતા રહેવાના છે એ નક્કર વાસ્તવિકતા ભૂલી જતા. વિશ્વામિત્રના વર્તનની સાહજિકતા તેમને ભૂલાવવામાં નાખી દેતી. સાલાવતી સાંભળતા ત્યારે ગાલવ ગરગરો થઈ જતો, પણ રેણુમતી અને વિશ્વામિત્રના પ્રેમની ઉષ્મા સમક્ષ તેમના અશ્રુ પરવારમાં અલોપ થઈ જતા. અરાચીને સાલાવતીની યાદ ઓછામાં ઓછી આવે તેની સૌ કાળજી રાખતા. બાળક માતાને ભૂલે એમ કોઈ ન ઈચ્છતું, પણ એ દુઃખ તેને સાલે નહીં એ માટે સૌ પ્રયત્નશીલ રહેતા. ત્રિશંકુ ગાલવની ભાઈબંધી તો ઓર જામી. ત્રિશંકુ જાણે આ કુટુંબનો સભ્ય બની ગયો. વિશ્વામિત્રે ત્રિશંકુના જીવનની વાત વિગતવાર સાંભળી ત્યારે તેમને પણ સાલાવતીની જેમ તેના પ્રત્યે મમત્વ થયું. ત્રિશંકુ ટીખરી હતો, તડફડ કરી દે તેવો હતો, પણ તેની સત્યનિષ્ઠા અજબ હતી. આ આર્ય સંસ્કારની મહર્ષિ વશિષ્ઠે કેમ કદર નહીં કરી હોય? ત્રિશંકુએ ભૂલ કરી હતી, થોડી ઉતાવળ કરી હતી એમ પણ કહેવાય, પરંતુ તેણે વૃદ્ધ કે સત્યનો દ્રોહ તો નહોતો જ કર્યો. સામાજિક વિધિ નિષેધોની તેણે પરવા ન કરી તે સાચું, પણ આટલી સામાન્ય ખામીની સામે તેનામાં જે સદગુણો હતા તેનો જરાય વિચાર નહીં કરવાનો? અને શિક્ષા કરવામાં કોઈ પ્રમાણ ભાન તો જાળવવું જોઈએ ને? ત્રિશંકુએ એવો કયો ભયંકર અક્ષમ્ય અપરાધ કરી નાખ્યો હતો કે તેને જીવનમાંથી રદ બાતલ કરી નખાય? માનવી જેવા માનવીને આમ ફેંકી ન દેવાય. 59. વિશ્વામિત્રે પર્જન્ય યજ્ઞ શરૂ કર્યો ત્યારે બહુ ઝાઝા દસ્યુઓ તો નહોતા આવ્યા. 3,000 સ્ત્રી પુરુષો બાળકો હાજર હતા. મોંઘા પાડનું ઘી અગ્નિમાં હોમી દેવાથી વરસાદ પડે એ વાત દસ્યુને ઘરે ઉતરતી નહોતી. વરસાદ અને ઘીના ધુમાડાને સો સંબંધ, પણ માનવી માત્રમાં કુતૂહલ વૃત્તિ હોય છે. કુતૂહલ ઉપરાંત આ યજ્ઞમાં હાજર રહેવા માટે બીજા કારણ પણ હતા. એક તો મહારાજ કાયવયે યજ્ઞમાં હાજર રહેવા આદેશ આપ્યો હતો, બીજું માં કયાદુની આગાહીની વાત ઘણા દસ્યુ ભૂલ્યા નહોતા, ત્રીજું દાસ દસ્યુઓના મુક્તિદાતા અને તેમના સાચા હિતસ્વી વિશ્વામિત્ર પોતે યજ્ઞ કરવા બેસવાના હતા. આવા બધા કારણોને લીધે દસ્યુઓના મનમાં શ્રદ્ધા જાગતી હતી. આટલા બધા સંભવિત માણસો ખોટું કહે કે કરે એમ માનવા દસ્યુઓ તૈયાર નહોતા. શ્રદ્ધા આ ભોરા લોકોની મોટી મૂડી હતી. વિશ્વામિત્ર અને કાયવય બંને તેમને માટે પરમ શ્રદ્ધેય હતા. છતાં કેટલાક દસ્યુઓને દુષ્કાળના આવા કપરા દિવસોમાં મોંઘેરું ઘી બારી નાખવાની વાત નિરર્થક ઉડાવગીરી લાગતી હતી. માણસના પેટમાં નાખવા ઘીનું ટીપું નહોતું મળતું. ત્યારે ધારાવડી કરીને યજ્ઞમાં ઘી હોમવાનું યજ્ઞથી અપરિચિત હોય તેવાને ન રૂચે તે સ્વાભાવિક હતું. યજ્ઞ માટેનું ઘી દસ્યુઓએ આપવાનું હોત તો મહારાજ કાયવયનો પણ વિરોધ થાત, પરંતુ આ યજ્ઞ માટે ઘી કાન્યકુંભજથી આવ્યું હતું એટલે અસંતુષ્ટ દસ્યુઓને તે હોમવા સામે વાંધો લેવાનું વાજબી નહોતું લાગ્યું. એમાંય વિશ્વામિત્રે યજ્ઞના પ્રારંભે સૌને પ્રસાદી રૂપે પાત્રી લાભ આપી ત્યારે તો દસ્યુઓના મનમાંથી યજ્ઞ સામેનો રહ્યો સહ્યો વિરોધ પણ સમી ગયો. રાણી રેણુમતીએ પોતે યજ્ઞવેદી સુંદર રીતે શણગારી હતી. મહારાજ કાયવય યજમાન તરીકે યજ્ઞમાં બેઠા. અત્યારે વિશ્વામિત્રનું સ્વરૂપ જુદું લાગતું હતું. તેમનો દેહ તેજના અંબાર સમો દીપ્તિમાન હતો. તેમની સ્વપ્નભરી આંખો અંતરિક્ષમાં મંડાઈ ગઈ હતી. તેમના અંતરમાં પીડિતો પ્રત્યેની સહાનુભૂતિ ઉભરાતી હતી. તેમના પ્રત્યેક હલનચલનમાંથી શ્રદ્ધાનો રણકો ઉઠતો હતો. તેમનું આંતર મન પોકારી પોકારીને કહેતું હતું કે આ હદભાગી પ્રજા પર દેવતાઓના આશીર્વાદ અવશ્ય ઉતરવાના છે. બેન કયાદુની આગાહી કદી ખોટી ન પડે. યજ્ઞવેદી તૈયાર થઈ ગઈ, તેમાં સમિત ગોઠવાઈ ગયા એટલે વિશ્વામિત્રે અરણિકાષ્ઠના બે ટુકડા લીધા. ઉદ્વમુખવાળા અરણિકાષ્ઠના ટુકડા પર તેમણે અધોમુખવાળો અરણિકાષ્ઠનો ટુકડો રાખ્યો. એ બંને કાષ્ઠ ટુકડાનું મંથન કરતા તેમણે મંત્રોચ્ચાર આરંભ્યો. અરણ્યો નિહિતો જાતવેદા ગર્ભ ઈવ સુધી તો ગર્ભિણીશુ દિવે દિવે ઇંગ્યો જાગૃવદ બી હર્ષ હર્ષવિષ્મ દભી મનુષ્ય બિરગ્નિ સીમંતીના સ્ત્રીમાં રહેલ ગર્ભની જેમ અરણી કાષ્ટમાં અગ્નિ રહેલો છે તે પોતાના કાર્યમાં સદા રત છે. આ હવિયુક્ત અગ્નિને મનુષ્ય સદાય પૂજે છે. સુનિમર્થા નિર્મર્થિત સુનિદા નિહિત કવિ અગ્ને સ્વદ્વારા કૃણુ દેવાન દેવૈતે યજ. હે અગ્નિ, તમે જ્ઞાન અને ઘર્ષણથી ઉત્પન્ન થાઓ છો. તમે શ્રેષ્ઠ સ્થાનમાં પ્રતિષ્ઠિત છો. અમારો યજ્ઞ નિર્વિઘ્ને પરિપૂર્ણ કરો. અમારા વતી દેવતાઓનો યજન કરો. અને એકાએક અગ્નિ પ્રજ્વલિત થયો. વિશ્વામિત્રને હોઠે મંત્ર આવ્યો, જન્મ જન્મન નિહિતો જાતવેદા. વિશ્વામિત્રે ભરીદ્યતે અજર્ત્રહ. મનુષ્ય માત્રમાં સ્થિત પ્રાણીઓ માહી વ્યાપ જે વિશ્વામિત્રે ચેતવ્યો એ અગ્નિ. અગ્નિ પ્રત્યો અને દસ્યો મંત્રમુગ્ધની જેમ જોઈ રહ્યા. જે માનવ મંત્રોચ્ચારથી અગ્નિ પેટાવી શકે તે વાદળ પણ વરસાવી શકે તેમાં કંઈ નવાઈ? યજ્ઞ પ્રત્યે પરંપરાગત નફરત ધરાવતા હોવા છતાં ત્યાં બેઠેલા હજારો દસ્યો વિશ્વામિત્રનો યજ્ઞ સફળ થાય એમ ખરા અંતરથી પ્રાર્થતા હતા. વિશ્વામિત્રના યજ્ઞની સફળતા પર દસ્યુઓના જીવનનો આધાર હતો. વિશ્વામિત્રની પ્રાર્થના આગળ વધી. હે ઉજ્જવર અને મહિમાવાન અગ્નિ, તમારા તેજથી અમારા ઉપાસકને પવિત્ર કરો. હે બલિષ્ઠ અગ્નિ, તમે સર્વત્ર પ્રસરી શકો છો. અંતરિક્ષ પુત્ર અગ્નિને કોઈ વસ્ત્રથી ઢાંકી શકાય તેમ નથી. છતાંય જળથી આવૃત અગ્નિ વસ્ત્રવિહીન પણ નથી. હે નીતિવંત અગ્નિ, તમે આકાશને પૃથ્વીની રક્ષા કરો. અગ્નિ સંસ્કારનો ધારક છે. જળમાંથી ઉત્પન્ન થયેલ મનુષ્યોના સંરક્ષક, સર્વથા દર્શનીય અને સ્વતેજથી દેદીપ્યમાન અગ્નિએ યજમાનને પોષણ અને સામર્થ્ય બક્ષ્યા છે. હે પ્રજાસ્વામી, અમે તમારું શરણ યાચીએ છીએ. મનુષ્યોમાં તમે અતિથિ સમાન પૂજનીય છો. તમે અમારો યજ્ઞ દેવો પર્યંત પહોંચાડો. હે દેવ આહવાક અગ્નિ, તમે પ્રકાશમાન થયા. હવે ઇન્દ્રિયાદિ દેવતાઓ સહિત રથ આરૂઢ થઈ અહીં ત્વરિત ગતિએ આવો. હે કાંતિ સ્વરૂપ અગ્નિ, તમે મનુષ્યોના પરમ મિત્ર સમાન છો. અમે આપનું રક્ષણ યાચીએ છીએ. વિશ્વામિત્રની પ્રાર્થના આગળ વધતી હતી અને આકાશમાં વાદળ ઘેરાવા લાગ્યા. દસ્યુઓ આકાશ ભણી આશાભરી મીઠ માંડી રહ્યા. ચમત્કાર સર્જાઈ રહ્યો છે એમ તેમને લાગવા માંડ્યું. વિશ્વામિત્રનું મંત્રગાન ચાલુ હતું. હે સત્યપથગામી અગ્નિ, તમે પ્રગટ થાવ છો ત્યારે અમને પ્રતીતિ થાય છે કે તમે જ્ઞાની, પ્રકાશમાન અને અનયુક્ત છો. તમને કોઈ પરાજિત કરી શકે તેમ નથી. યજમાન તમારું પૂજન કરે છે ત્યારે તમારી જ્યોત વધે છે અને અવશ્ય જર વર્ષા થાય છે. આકાશમાં ગડગડાટ થયો. વિશ્વામિત્રે ગાયું, અગ્નિદેવ પ્રગટ થતા વેત અંતરિક્ષના નીચલા સ્તરમાં પડેલા જર પ્રદેશને જાણી ગયા અને વૃષ્ટિ થાય એ આશયથી તેમણે વ્રજ છોડ્યું. હવે વિશ્વ નિયામક અને જરને પ્રેરણા કરનાર અગ્નિ, તમે શત્રુઓને હટાવીને યજમાનને અન્ન પ્રદાન કરો. મનુષ્યને અન્નથી વિમુખ ન રહેવા દેનાર અગ્નિદેવનું હું સ્તવન કરું છું. વૃષ્ણમ તવા વયમ વૃષન વૃષ્ણ સમિધિમ હિ અગ્ને દિદિતમ બૃહત. હે અગ્નિ, તમે તો માનવોની ઈચ્છા વરસાવનારા છો. અમે દૂધનું સિંચન કરીએ છીએ, તમે જળ સિંચો છો. અને તરત જ વિશ્વામિત્રને ઓઠે ઇન્દ્રનું સ્તવન ચડ્યું. અંતરિક્ષ મર્ચન વા પસ્વ યહ પ્રસુતા, હે ઇન્દ્ર, તમારી પ્રેરણાથી પૃથ્વીને જળ પ્રાપ્ત થાઓ. તમારી કૃપા થાય તો જ અમે પ્રાપ્ત અન્ન અને ધનનો ઉપભોગ કરી શકીએ. હે ઇન્દ્ર, તમે ઉજ્જવળ જળના સંરક્ષણ છો. જળને બાંધી બેઠેલ વૃત્રને તમે હરાવ્યો છે. બાંધેલ અશ્વને મુક્તિ મળે તેમ તમે બંધાયેલા જળને પૃથ્વીના હિતાર્થે મુક્ત કર્યા છે. હે ઇન્દ્ર, જળને ભરડો લઈ રોકી નાખનાર અહીનો તમે વિનાશ કર્યો છે. અત્ર સંમિલિત સહસ્ર લોક તમારું આહ્વાન કરે છે. ઘેરો સમુદ્ર પણ તમને રોકી શકે તેમ નથી, કારણ કે ભક્તોની પ્રાર્થના પરથી તો તમે વૃત્રનો સંહાર કર્યો. તમે અન્ન લાભ કરાવનાર છો. હે ઐશ્વર્ય સંપન્ન ઇન્દ્ર, તમે સ્તુતિ સાંભળનારા છો. વિકરાળ યુદ્ધમાં શત્રુનો ધ્વંસ કરનારા છો. અમે તમારું શરણું શોધીએ છીએ. હે ઇન્દ્ર, પથિક જેમ મૂળભૂમિ ઉતાવળે ઉલ્લંઘે છે તેમ તમે પણ જે કોઈ વિઘ્ન હોય તેનું ઉલ્લંઘન કરીને અમારા યજ્ઞમાં સિદ્ધ પધારો. અન્નની કામનાથી હું આ સ્તોત્ર બોલું છું. અહંકાર રહિત યુવતિ શૃંગાર સજજ થઈને પોતાના પતિ પાસે જે હોંશથી જાય છે, તે જ રીતે ઈંધનરહિત દ્રુત સિંચિત અગ્નિ અન્ન પ્રાપ્તિ અર્થે આકાશના જળની વચ્ચે પ્રકાશમાન હો. સ્વાદો પિતા મદો પિતા વયમ ત્વા વવરુ મહે અસ્માક મવિતા ભવઃ. હે સ્વાદિષ્ટ અન્ન, તું મધુર છો, અમે તને વાંછીએ છીએ. તું અમારું સંરક્ષક હો. અમે એ મહાન બળપ્રદ અન્નનું સ્તવન કરીએ છીએ કે જેના સામર્થ્યથી ઇન્દ્રે વૃત્રને છિન્ન ભિન્ન કરી નાખ્યો. હે અન્ન, તું કલ્યાણ સ્વરૂપ છો, તું સ્વાસ્થ્યદાતા છો. તું અમને કદી હાનિકારક ન હો. અજોડ મિત્રની જેમ તું અમને સુખકર હો. હે પાલક અન્ન, તારું દાન કરનારા અમે આજ તારી કૃપા યાચીએ છીએ. હે અન્ન, મહાન દેવોના મન પણ તમારામાં રત હોય છે. તમારા આશ્રયથી જ માનવ મહાન કાર્ય કરી શકે છે. હે ઔષધરૂપ અન્ન, શરીર રચનાને તું સર્વથા અનુકૂળ છે. તું પુષ્ટિદાયક રોગહારક વૃદ્ધિકારક છે. ગાયો પ્રાસવો મૂકીને દૂધ આપે છે તેમ તું અમને સ્તુતિ દ્વારા પ્રાપ્ત થાઓ. યજ્ઞ પૂરો થવા આવ્યો ત્યાં એકાએક પવન ફૂંકાવા લાગ્યો. વાદળોથી છવાયેલું આકાશ ઘનઘોર થઈ ગયું. પવનથી ચોમેર કચરો કસ્તર ઉડવા લાગ્યા. સૌના આશ્ચર્ય અને આનંદની વચ્ચે આકાશમાંથી થોડા છૂટા છવાયા કરાની સાથે સાથે લાલ જુવારનો વરસાદ પડવા લાગ્યો. શરૂઆતમાં તો લોકોને શું થયું તે બરાબર સમજાયું નહીં, પરંતુ આકાશમાંથી જુવાર વરસે છે તે જોઈ લોકો હર્ષ ગેલા થઈ ગયા. જુવારના દાણા વીણતા જનસમુદાયે જય ઘોષ કર્યો. ઋષિ વિશ્વામિત્રનો જય. વિશ્વામિત્રની જેમ ઋષિ નામાભિધાન પણ દસ્યુએ જ કર્યું. જય ઘોષ કરતા છતાં લોકો ધરતી પરથી ઝાર વીણવાનું ચૂકતા નહોતા. આ અદ્ભુત ચમત્કાર લોકોએ કલ્પ્યો નહોતો. બહુ તો આર્યોના યજ્ઞથી વરસાદ થાય એટલું સ્વીકારવા તેઓ તૈયાર થયા હતા, પણ આકાશ અનાજ વરસાવે એવું કોઈએ ક્યાંથી ધાર્યું હોય? મહારાજ કાયવાય પરવાર આશ્ચર્યમુગ્ધ જોઈ રહ્યા. મા કયાદની ભવિષ્યવાણી શબ્દશઃ સાચી પડી હતી. શું કરવું કે શું કહેવું એ કાયવયને સૂઝતું નહોતું. તેમના શરીરના અણુએ અણુમાં આનંદ ઉભરાતો હતો. પરભર આવી મુગ્ધ દશામાં બેસી રહ્યા પછી મહારાજ કાયવય હર્ષભેર ઊભા થઈ વિશ્વામિત્રને ભેટી પડતા બોલ્યા, આ તો વૈશ્વા મૈત્રી વર્ષી. યજ્ઞમાં હાજર રહેલ ઘણા ખરા દસ્યુ પાસે મહિનો મહિનો ચાલે તેટલી જ વાર ભેગી થઈ. ત્રણ ત્રણ વર્ષથી દુષ્કાળની આગમાં ભૂંજાયેલા લોકોએ આકાશમાંથી વરસેલી જુવારને એક એક દાણો નકામી ન જવા દીધો. ઈશ્વરે અનાજ વરસાવવાની કૃપા કરી તેનો દસ્યુએ બરાબર લાભ લીધો. થોડી વારે જુવાર વરસથી બંધ થઈ અને પાછા આકાશમાં ઘટાટોપ વાદળ એકઠા થયા. લોકો અહોભાવપૂર્વક જોતા રહ્યા. ત્યાં તો જોરદાર વરસાદ તૂટી પડ્યો. ચોથે વર્ષે તૃપ્તિ અનુભવથી ધરતીમાંથી માટીની માદક સુગંધ ઉઠી. થોડી વારમાં સર્વત્ર જળબંબાકાર થઈ ગયો. સૌના આનંદનું પૂછવું શું? વિશ્વામિત્ર ઊભા થઈ બે હાથ જોડી ઇન્દ્રને સ્તવી રહ્યા. આ ગેનવો દુન્યંત આમશિષ્ટિ સર્વદુર્ધા સસ્યા અપ્રદુગ્ધા નવ્યા નવ્યા યુક્તયે ભવંતી મરહદ દેવાનામ સુરત્વમેકમ યદન્યાસુ વૃષભો રોરવીતિ સો અન્ય સ્મિન્યુથે ન દદાતિ રેતઃ સહિ ક્ષાપાવંતસ ભાગઃ સ રાજા મહદ દેવાનામ સુરત્વમેકમ. વૃષ્ટિ કરવાથી સૌની પ્રીતિ સંપાદન કરનારે કુમારિકા આકાશવ્યાપીની ચિરયુવા નિત્ય નવીના દિશાઓ કંપાયમાન થવા લાગી. આ તો દેવતાઓના પરમ સામર્થ્યનું ફળ છે. વર્ષણશીલ મેઘ ગાયોની વચ્ચે વિહરતા વૃષભ જેમ ગર્જના કરતો વરસે છે. ઇન્દ્રે મેઘને વરસવા માટે પ્રેરિત કર્યો. આ ઇન્દ્ર સૌની ઉપાસના માટે યોગ્ય છે. ઇન્દ્ર સૌનો સ્વામી છે. આ તો દેવતાઓના પરમ સામર્થ્યનું ફળ છે. વિશ્વામિત્ર વંદન કરી રહ્યા. આકાશમાંથી અંધરાધાર વરસતા મેઘની સાથોસાથ વિશ્વામિત્રની આંખમાંથી પણ અશ્રુધારા વહી રહી. બધા દસ્યુઓ પણ વિશ્વામિત્રની સાથોસાથ તેમની જેમ આભારવશ નયને દેવને વંદન કરી રહ્યા. આ વંદનમાં સાચો હાર્દિક ઉમરકો હતો. આર્યોના દેવે તેમને બચાવી લીધા હતા. જીવનની આધન્ય પરે દસ્યુઓ અનેરી કૃતકૃત્યતા અનુભવી રહ્યા. મહારાજ કાવ્યના મનમાં મા કયાદની આગાહી અક્ષરશ સાચી પડ્યાનો આનંદ ઘોરાતો હતો. આર્ય અને દસ્યુના સમન્વયનું સુફળ તેમણે સેંકડોની હાજરીમાં નજરો નજર જોયું. બે મહાન વ્યક્તિઓનું મિલન જો આટલું લાભદાયી થયું તો બે મહાન પ્રજાનું મિલન કેટલું સુભગ બને.